നമോസ്തു 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 നമോ ഓരിയന്താണു നമോ സിദ്ധാണു നമോ ഏരിയാണ് നമോ വജ്രയാണു നമോ ലോയേ സഹസ്രാവണം ഓംകാര ബിന്ദു സംയുക്തം നിത്യം ധ്യായന്തി യോഗിന കാമദം മോക്ഷദം ചൈവ ഓംകാരായ നമോ നമ മംഗളം ഭഗവാൻ വിരോ മംഗളം ഗൗതമഗണി മംഗളം കുന്ദകുന്ദാര്യോജിന്ദർമോസ്തു മംഗളം സർവമംഗളമംഗല്യം സർവകല്യാണകാരകം പ്രധാനം സർവധർമ്മണം ജനം ജതു ശാസനം നമഃ സമൈസാരായ ശ്വാനുഭൂത്യാ ചകാശത്തെ ചിത് സ്വഭാവായ ഭാവായ സർവഭാവാന്തർജതി
પછી ભલે અનુભવજી બાકી છે ચારસો પંદર ગાથા પૂરી થઈ એટલા
આ હવે ભગવાન કુંતુનાચાર્ય આ ગ્રંથને પૂર્ણ કરે છે તેની તેથી તેના મહિમા રૂપે તેના અભ્યાસ વગેરેનું પણ ગાથામાં કહે છે આ સમય પ્રાપ્ત પઠન કરીને અર્થ તત્વ જાણીને તરસે અરકમ
મૂળમાં આ સમય પ્રાગ્રત પઠન કરીને એમ શબ્દ છે અને એનું ગુજરાતી ભણીને ભણીને પઠન કરીને એટલે ભણીને એમ કહ્યું સાંભળીને ન કહ્યું સાંભળીને શબ્દ નથી સુણીને એવું નથી પઠન કર્યું એટલે સ્વતંત્રતા બતાવી છે હવે સમય પ્રાપ્ત ભણીને અર્થ અને તત્વથી જાણીને એમ કહ્યું અર્થ અને તત્વ બે શબ્દો વાપર્યા અર્થ એટલે પદાર્થ અનંત ગુણાત્મક જે પદાર્થ આત્મા છે એ અર્થ છે અને એનું જે તત્વ છે એ જ્ઞાન દર્શનમય છે એ જ્ઞાન દર્શનમય જે આત્મા છે આત્માનું તત્વ એટલે આત્માનું જે સ્વરૂપ છે એ જ્ઞાન દર્શનમય ખરે તત્વ એટલે સ્વરૂપ આત્માનું જ્ઞાન દર્શનમય છે એટલે અર્થ અને તત્વ બે શબ્દ ઉમેર્યા
અર્થ शब्दों में अर्थ का अभी याद है बहुत अच्छी तरह। अर्थ का अर्थ किया ध्येय और तत्व का अर्थ किया था ध्येय पूर्वक, जो गे होता है परिणामी
आत्मा।
अभी मेरी डायरी पे लिखा
तत्व है लेकिन स्वरूप
स्वरूप
ज्ञान दर्शन भाई એવા અર્થમાં જે ઠરશે એને જ્ઞે થઈ જશે, ધ્યેય પૂર્વક કેમ કે ઠરવાનું અર્થમાં કહ્યું એને, તત્વ તો એનું વિશેષણ કહ્યું, એનું સ્વરૂપ કહ્યું, તત્વ એટલે સ્વરૂપ, અર્થ એટલે પદાર્થ, પદાર્થ એટલે આત્મ પદાર્થ, આત્માનો પદાર્થ છે એ દર્શન જ્ઞાનમય છે, એટલે દર્શન જ્ઞાનમય એવો જે પદાર્થ અર્થ એમાં જે ઠરશે એ ઉત્તમ સુખને પ્રાપ્ત કરશે। આજે વિચાર પકડું કરી મને બહુ
ગયું
આ સ્વાધીનતામાં, તેના અર્થમાં સ્થિત થશે, કેવું હે અર્થ અને તત્વથી જાણીને તેના અર્થમાં એટલે પદાર્થમાં એટલે શુદ્ધાત્મામાં કે જે જ્ઞાન દર્શનમય છે એ એનું તત્વ સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ તો કાંઈ હોય ને, અર્થ અને તત્વને જાણીને, અર્થ તો પદાર્થ છે, પદાર્થ હોય એનું કઈ ને કઈ સ્વરૂપ સ્વરૂપ નમસ્તમિશારમાં આ વાત કરી છે, આત્મા છે ને ચૈતન્યનું સ્વરૂપ છે, ચૈતન્યનું લક્ષણ છે, દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણ લીધું છે, ત્રણેય લીધું છે, એવા શુદ્ધાત્માને નમસ્કાર કરું છું કે જે ચૈતન્યનું લક્ષણ છે, ચૈતન્યનું સ્વરૂપ છે, એનું સ્વરૂપ તત્વ છે, સત્વનું કઈ તત્વ હોય, સત્તા હોય એનું કઈ તત્વ સ્વરૂપ હોય હોયને હોય છે, લક્ષણ એનું એનું સ્વભાવ મૂળ સ્વભાવ કે તત્વ અર્થ અને તત્વથી જાણીને એમ જાણ્યા પછી શું કરવું, મૂળભેદને અટકવાનું નહીં, તેના અર્થમાં સ્થિત થશે કે ઉત્તમ સૌખ્ય સ્વરૂપ થશે, ઉત્તમ સુખ પ્રાપ્ત થશે એમ ન લખવું, સુખ સ્વરૂપે થઈ
જશે,
કેવળ થઈ જશે પરમાત્મા થઈ જશે, સુખ સ્વરૂપ થઈ જશે, કેમ કે સુખમય તો આત્મા છે અને એને આત્મા ઠરે તો સુખમય થઈ જાય, બસ બહુ સરસ આશીર્વાદ આપ્યો, સમયસાર તેનું છેલ્લું નામ પણ કહ્યું અને અર્થ અને તત્વને જાણીને અર્થમાં ઠરશે એનું ફળ કહ્યું કે પૂર્ણ સુખને પ્રાપ્ત થશે, આશીર્વાદ આપી દીધા, શાસ્ત્રનું નામ અર્થ અને તત્વ અર્થમાં ઠરશે એનું ફળ પૂર્ણ સુખની પ્રાપ્તિ થશે, આશીર્વાદ આપું છું, ગાઓ એના આશીર્વાદ તો અપર છે, પરે ચાલો ટીકા
નામ પોતે પાડી ને ગયા
હા પોતે છે
સમય પાવડ મેડમ
પોતે લેખું છે
ને
સમય પાવડ તેના અર્થમાં સ્થિત થશે એ જેદાર અર્થ કર્યો ચેતિતા છે નીચે ચેત ચેતિતા
ચેતિતા એટલે જે આત્મા
હા
જેદા એટલે આત્મા જો
આત્મા હા હા જે આત્મા ઠીક ઠીક પેલો શબ્દ છે જે તે ચેતા એટલે જે આત્મા એટલે ભવ્ય જીવ એમ અર્થમ થાય स्थास्यति
स्थास्यति
स्थास्यति देना आत्मा चित्तसे स्वते उत्तम सौख्यम
भविष्यति
भविष्यति
समय सार भूत भगवान परमात्मा नु के जे विश्व नो प्रकाशक होवाथी विश्व समय छे तेनु प्रतिपादन करतु होवाथी जो पोते शब्द ब्रह्म समान छे
शब्द ब्रह्म समान पहला एक उपमा आपी पची उपमा दिव्य ध्वनि समान छे दिव्य ध्वनि नहीं तो दिव्य ध्वनि समान छे એટલી બધી ઉપમા દિવ્ય ધ્વનિમાં ને આપણે કઈ શબ્દ ભ્રમ સમાન એટલે શબ્દ ભ્રમ તો દિવ્યધ્વનિ ને કહેવાય શબ્દ ભ્રમ જે છે ને દિવ્યધ્વનિ નામ આવે ને એને શબ્દ ભ્રમ શબ્દ ભ્રમ સમાન છે શબ્દ બ્રહ્મ સમાન છે એવા શાસ્ત્રને
એવા આ શાસ્ત્રને જે આત્મા ખરેખર ભણીને
ખરેખર ભણીને
વિશ્વને
એમાં પણ સાંભળી નથી ટીકા કરે ભણીને ગુરુએ શું કહ્યું મિલે ને
તત્વથી જાણીને તેના અર્થભૂત ભગવાન એ પૂર્ણ વિજ્ઞાન પરમ બ્રહ્મ સર્વ ઉદ્યમ થી સ્થિત થશે તે આત્મા સાક્ષાત તત્ક્ષણ પ્રકટ થતા એક ચૈતન્ય રસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ અનાકુલતા વિનાનું હોવાને લીધે જે સૌખ્ય પરમાનંદ શબ્દથી વાંચે છે ઉત્તમ છે અને અનાકુલતા લક્ષણ વાળું છે એવા સૌખ્ય સ્વરૂપ પોતે જ થઈ જશે
પોતે થઈ જશે જેવો સ્વભાવ છે તેવો પોતે થઈ જશે
આત્મા તો સમસ્ત પદાર્થો નો પ્રકાશક છે આવા વિશ્વ પ્રકાશક આત્માને કેતુ હોવાથી આ સમય પ્રાગત શબ્દ બ્રહ્મ સમાન છે કારણ કે સમસ્ત પદાર્થો નું કેનાર કારણ કે જે સમસ્ત પદાર્થો નું કહેનાર હોય તેને શબ્દ બ્રહ્મ
કહેવામાં
આવે છે બરાબર
દ્વારશાંગ શાસ્ત્ર શબ્દ બ્રહ્મ છે તમે કહ્યું નહીં
અને આ સમય પ્રાપ્ત શાસ્ત્ર પણ શબ્દ બ્રહ્મ ની ઉપમા છે આ શબ્દ બ્રહ્મ અર્થાત સમય પ્રાગર શાસ્ત્ર પર બ્રહ્મ ને અર્થાત શુદ્ધાત્મા ને સાક્ષાત દેખાડે છે
શબ્દ બ્રહ્મ
પર બ્રહ્મ ને દેખાડે છે ઉપકારી પર બ્રહ્મ ને શુદ્ધાત્ શુદ્ધ પરમાત્મા ને સાક્ષાત દેખાડે છે જે આ શાસ્ત્ર ભણીને
આમાં ભણીને લેખો
જે આ શાસ્ત્ર ને ભણીને તેના યથાર્થ અર્થમાં ઠરશે તે પર બ્રહ્મ ને પામશે બરાબર જરૂર પામશે અને તેથી જેને પરમાનંદ કહેવામાં આવે છે એવા ઉત્તમ સ્વાત્મિક સ્વાધીન બાધા રહિત અવિનાશી સુખ ને પામશે માટે હે ભવ્ય જીવો તમે પોતાના કલ્યાણ ને અર્થે આનો અભ્યાસ કરો આનું શ્રવણ કરો નિરંતર આનું જ સ્મરણ અને ધ્યાન રાખો કે જેથી અવિનાશી સુખ ની પ્રાપ્તિ થાય આવો શ્રી ગુરુઓ નો ઉપદેશ છે
બહુ સરસ આજનો માંગલિક દિવસ છે પૂર્ણ મુક્તિ થઈ ગઈ બરાબર ને હવે આ શ્લોક પૂર્ણાકૃતિમાં છે, ચલો એ લઈ લો.
હવે આ સર્વશુદ્ધ જ્ઞાનના અધિકારની પૂર્ણતાનો પરસ્પૃત શ્લોક કહે છે.
બસ એટલે પૂર્ણ થઈ જાય.
આ રીતે આ આત્માનું તત્વ પરમાર્થ બોધ સ્વરૂપ જ્ઞાન માત્ર નક્કી થયું.
આત્માનું તત્વ જ્ઞાન માત્ર નક્કી થયું. જો અર્થ આવ્યો ને, આત્મા એ અર્થ છે અને તત્વ એટલે એનું સ્વરૂપ શું છે, જ્ઞાન માત્ર એમ નક્કી થયું. કે જે
આત્માનું જ્ઞાન માત્ર તત્વ અખંડ છે,
અર્થાત
અનેક ગેરાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જો કે ખંડ ખંડ દેખાય છે તો પણ જ્ઞાન માત્ર માં ખંડ નથી,
ખંડ નથી, અભેદ છે,
એક છે, અર્થાત અખંડ હોવાથી એક રૂપ છે, અચલ છે, અર્થાત જ્ઞાન રૂપ થી ચલતું નથી, જ્ઞેય રૂપ થતું નથી.
સ્વસંવેદ્ય
છે, અર્થાત પોતાથી જ પોતે જણાય છે, પોતાથી જ પોતે જણાય છે, જાણનારો જણાય છે,
જાણનારો છે, એ જ્ઞેય તત્વ જે છે ને, જ્ઞાન જ્ઞેય જ્ઞાતા ત્રણ ભેદ કહ્યા ને, એમાં જ્ઞેય નું સ્વરૂપ બરાબર. સ્વસંવેદ છે, હા સ્વસંવેદ છે, પોતાથી જ પોતે જણાય છે, પોતાથી બીજું જણાતું નથી, પોતે જણાય છે, આ મૂળ ચીજ છે અને અબાધિત છે.
અર્થાત છે, અર્થાત કોઈ ખોટી યુક્તિ થી વાદા પામતું નથી.
આ તો પૂર્ણ થઈ ગયું ને, ટીકાઈ પૂર્ણ થઈ ગઈ અને એના ઉપર નો શ્લોક પણ. સમયસાર નો અધ્યયન આપણે કરતા ભાવના ભાવતા હતા કે ક્યારે પૂરું થાય. આજે માંગલિક દિવસ પૂરો થયો, દિવ્યધ્વનિ નો દિવસ આજ, આ ભાવના પૂરી થઈ ગઈ, મારી મારી ઉંમર થઈ ગઈ અને શરૂ કર્યું ત્યારે એમ કાતું હતું કે જે પૂરું થાય તો જલ્દી સારું. 415 ગાથા આજે પૂરી થઈ ગઈ. ઉદભુત આચાર્ય ભગવાન અમરચંદ્ર આચાર્ય અને ગુરુદેવે આપણા ઉપર ઘણો ઉપકાર કર્યો છે. આ શુદ્ધાત્માનું સ્વરૂપ આવું બીજું ક્યાંય નથી. આખું ભેદ જ્ઞાનથી ભરેલું સાચું છે. એક શુદ્ધ આત્માને પરમાર્થને થયું છે, ચોખ્ખી વાત કહી દે તો સુખ સ્વરૂપ થઈ જાય. ત્યાં આશીર્વાદ આવ્યો.
આંધળાની આંખ છે,
આંધળાની આંખ, અદ્વિતીય ચક્ષુ, અજોડ, જગત ચક્ષુ, સાથે નો રાગ અને મિથ્યાત્વ રહીત રાગ, એમ રાગના બે પ્રકાર. એને જો ગુરુ ખુલાસો ના આવે તો મન ગુંજાય કરે, ગુરુ ખુલાસો ના આવે તો મન ગુંજાય કરે. એટલે પરદેવી અને જ્ઞાની પરદેવીને જાણે તો રાગ થતો નથી બિલકુલ. એમ જ્યાં આવે જ્ઞાનીને માટે ત્યાં એમ સમજવું જોઈએ કે મિથ્યા તો સાથે નો રાગી ને આવતા નથી. પરદેવીને જાણતા રાગ થતો જ નથી. તો પરદેવીને રાગ થાય જાણતા તો કેવળી ભગવાનને રાગ થવો જોઈએ. હવે એ વાક્ય મિથ્યા દ્રષ્ટિ પકડી લઈએ, એની પાસે ઇન્દ્રિય જ્ઞાન, છતેન્દ્રિય જ્ઞાન તો છે નહીં, ભેદ જ્ઞાન તેને અનુભવતો નથી, અને એ પકડી લઈએ કે પરદેવને જાણતા અમને રાગ ન થાય તો બંધાધિકારની વાત ખોટી થઈ જાય છે. તો આચાર્ય ભગવાન કહે છે કે પરદેવને જાણતા અને અધ્યોષણ થશે, મોટો રાગ થશે,
વિખ્યાત
થશે, સમજી ગયા. એટલે વિખ્યાત સહિતનો રાગ અને વિખ્યાત રહીતનો રાગ એના બે પ્રકાર છે. હવે સમ્યક દ્રષ્ટિને વિખ્યાત તો ગયું છે, દેવિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા છે, એટલે પર દ્રવ્ય તરફનું વલણ એનું છે, સ્વરૂપમાં લીન નથી. એટલે એને જે રાગ થાય છે એ અસ્થિરતાનો રાગ કહેવાય. રાગ થાય છે કરતા નહીં લાગુ પડે છે ને દ્રવિકલ્પમાં. કરતા નહીં નો અર્થ પર્યાયમાં રાગ થાય છે અને દુઃખને ભોગવે છે ભોગતા નહીં. સમજી ગયા? કોઈ કે રાગ થતો જ નથી પરદેવને જાણતા એમ નથી. એ રાગ થતો નથી, એ તો વિખ્યાતો રાગ થતો નથી. જ્ઞાનીને એમ સમજવું જોઈએ. હા, એમ અર્થ લેવો જોઈએ જ્યારે જ્ઞાનીની વાત આવે ત્યારે. બીજું બેન, કરતા બુદ્ધિ બનાતા બુદ્ધિ એ તો વિખ્યાતો સહિતનો રાગ છે. હવે કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બે જાય, અનુભવ થાય છે. અનુભવ થાય ત્યારે કરતાપણાનો ઉપચાર અને પરિણામ લઈને પરને જાણવાનો ઉપચાર આવે છે. એ રાગ છે. એટલું ભેદ પડે છે, ભેદના આશરે રાગ થાય છે. અસ્થિરતા થાય છે ચોક્કસ. મૃત્યુ બિલકુલ એને રાગ ન થતો હોય તો સાધક નો હોય, પરમાત્મા નો. અને એ રાગ થતા એને વિખ્યાતો નો દોષ લાગતો નથી જરાય, પણ ચારિત્ર નો દોષ લાગે છે. સમજી ગયા? એ જે દોષ લાગે છે ઉપચાર નો, કરતા નો ઉપચાર અને જાણવાનો જ્ઞાતા નો ઉપચાર, એ બે ઉપચાર ને ઓળખીને સદુપયોગ બચાવી જાય છે. સમજી ગયા? એટલે મિથ્યા દ્રષ્ટિનો રાગ જુદી વાત, આને રાગ થાય છે એ જુદી વાત છે. અથવા એમ પણ કહેવાય એને કોઈ અપેક્ષાએ રાગ થતો નથી, જ્ઞાન થાય છે તો એ તમે સમજો કે દ્રષ્ટિ અપેક્ષાનું બધું છે. અને સમ્યક દ્રષ્ટિને પણ સ્વરૂપમાં લીન ન હોય, ત્યાં સુધી રાગ હોય અસ્થિરતાનો જો થોડો જરી રાગ, એ ચારિત્રનો દોષ છે એમ સમજવું જોઈએ. સમજી ગયા? શ્રદ્ધાનો ગુણ પ્રગટ થઈ ગયા પછી ચારિત્રનો ગુણ પૂરો થતો નથી સાધકને, એટલે અસ્થિરતાનો રાગ થાય છે. તો કરતાની ને ભોગતાની છે ને, નકર કરતાની ને ભોગતાની ક્યાં થયો?
સાધકને જોવે ને,
સાધકનો. એટલે આવું બધું છે બેન. મને તો લાગે છે કે જે ગુરુદેવની વાત છે, ગુરુદેવે બહુ રિસર્ચ કર્યું છે, ઘણું અનુભવ તો હતા, તમે સાત મોટી કામ આપશો ને મે વાંચ્યું સ્ત્રીને જાણતા બધું વાંચ્યું. મેં ત્રણ પાના વાંચી લીધા. પરદેવ કે સ્વદેવને ચિંતન કરતા બંધ થતો નથી એમ ઉપર બતાવું છે. ત્યાંથી ત્રણ પાને વાંચ્યા કે ત્યાં કયું ત્યાં બરાબર બધું વાંચ્યું. તમે એ આમાં વાંચ્યું એટલે એનો ખુલાસો બધું એક એક લીટરો કરતા હશે. રાગના બે પ્રકાર જુદા છે. એટલી યોગ્યતા સ્વિકલ્પમાં રહી જાય તો સ્વિકલ્પ ને નિર્વિકલ્પ અર્થ શું છે? સ્વિકલ્પ એટલે રાગ બુદ્ધિપૂર્વક નો બોલો નહીં, વિખ્યાતો નહીં જણાય પોતાને એવો. નિર્વિકલ્પમાં રાગ નથી. બે ઉપચારના કથનો આવે છે, કરતાપણાનો ઉપચાર.
ઉપચાર હૈ, રાખો કરતા હૈ ને,
એટલે ઉપચાર થી કરતા કેવાય જ્ઞાની વિતરાગતા ને રાગે છે એમ જ્ઞાન ની પર્યાયમાં ઇન્દ્રિય જ્ઞાન ની સાથે છે. હવે ઇન્દ્રિય જ્ઞાન નો વેપાર બંધ થાય ને પાછો ઇન્દ્રિય જ્ઞાન માં ગયો જાય તો જ્ઞાન નું ગુણ છે પ્રગટ એકાગ્રતા થઈ, તો એમાં સ્થિરતા વધી, ચારિત્ર નો વિતરાગ ભાવ વધી ગયો. જ્ઞાન નો દોષ છે, જ્ઞાન નું તો કહું ગુણ નથી.
ઇન્દ્રિય
જ્ઞાન
ઉચ્ચાર તો બી દૂર થયા ને,
ઇન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન નો વિષય બે અતિન્દ્રિય જ્ઞાન માં પ્રતિભાષે છે એમ પણ લેવાય. કોના કરતા થોડું સૂક્ષ્મ
છે,
કારણ કે સ્વપ્ન પ્રકાશન છે ને,
એટલે
એ જ્ઞેયો પ્રતિભાષે છે ને. ઇન્દ્રિય જ્ઞાન પણ જ્ઞેય છે અને એનો વિષય પણ જ્ઞેય છે, બધું જ્ઞેય છે. એ બધું જ્ઞેય એ અતિન્દ્રિય જ્ઞાન
ઉપચાર
છે. ઘણી વાર આપણે લઈએ છીએ નતા બુદ્ધિ ચાર જ વાત સમજી છે. પછી અનુપચાર, ઉપચાર માંથી પાછો અનુપચાર માં જાય નો. એ બે પ્રકારના ઉપચાર ને ઓળખે છે કે પાછો આવે છે. પેલા કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ ને છોડ્યું એટલે અનુભવ થયો, એટલે સંકલ્પ પૂર્વક નો વિકલ્પ એ વેગ, પછી એકલો વિકલ્પ કહે છે સંકલ્પ પૂર્વક. એક જ બુદ્ધિ નથી, આપણે ઘણી વાર ખુલાસો કરીએ છીએ. હમણાં શું ખુલાસો કર્યો? બે ઉપચાર વધે તો બુદ્ધિ થાય નથી. ઉપયોગ અભેદ તરફ છૂટી ગઈ, ભેદ પર આવી. એટલે સંકલ્પ જયારે શ્રેણી આવે છે ત્યારે ભીતર ઉપયોગ થતો
એટલે એમાં જામી જાય છે. અભ્યાસ માં પણ શું શેનો અભ્યાસ કરવો, ચિંતા કરવું, અધિકાર 320 ગાથા. તેમનાથી પણ આત્મા ઓળખી શકાય નહીં. ચેતનતા જો કે આત્માનો અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ રહી લક્ષણ છે, તો પણ તે શક્તિ માત્ર છે, અદ્રષ્ટ છે. તેની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. જે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, પ્રકટ અનુભવ ગોચર છે. તેથી તેના દ્વારા જ આત્મા ઓળખી શકાય છે. માટે અહીં આ જ્ઞાનને પ્રદાન કરીને આત્માનું તત્વ કહ્યું છે.
સ્વસંવેદ છે એક જ્ઞાન ની પર્યાય દરેક ને સ્વસંવેદ છે.
જ્ઞાન એ વો આત્મા હોય તો જ્ઞાન એ વો આત્મા તો એ જ્ઞાન દ્વારા આત્માની ઓળખાણ થાય છે. માટે જ્ઞાન દે આત્મા
એ જ જ્ઞાનમાં નાયક જણાય છે. જેમ રાગ અને દુઃખ વેદન માં આવે છે પ્રગટ, પણ એ રાગ અને દુઃખ ને જાણનાર તો જ્ઞાન કન્ટિન્યુ છે ને. રાગ ઘટે વધે તો જ્ઞાન ઘટે વધે, દુઃખ ઘટે વધે તો જ્ઞાન ઘટે વધે નહીં. આત્મા અર્થ અને તત્વ ને જાણીને એ ઉપયોગ ને જાણીને પણ તું દ્રવ્યમાં ઠરજે. ઉપયોગ લક્ષણ છે તત્વ એનું, એને જાણીને ઠરજે. આમાં આત્માનું તત્વ અર્થ અને તત્વને જાણીને અર્થમાં ઠરજે, સવિકલ્પ સાથે જ્ઞાન તો ઉપલક્ષણ છે, ઉપયોગ ઉપયોગમાં તો બધી કરિશ્મા
નહીં. આવો સર્વથા એકાંત કરવાથી તો વિચાર દ્રષ્ટિ પણ થાય છે. બરાબર છે. વિજ્ઞાન અદ્વૈતવાદી બૌદ્ધ નો અને વેદાંત નો મત આવે છે, માટે આવો એકાંત બાધા સહિત છે. આવા એકાંત અભિપ્રાયથી કોઈ મુનિ વ્રત પણ પાળે અને આત્માનું જ્ઞાન માત્રનું ધ્યાન પણ કરે તો પણ મિત્રા કપાય નહીં. મન કશાયાને લીધે સ્વર્ગ પામે તો પામો, મોક્ષનું સાધન તો થતું નથી. માટે શ્યાલવારથી યથાર્થ સમજો.
નિત્યને પકડી લીધું, સાંખ્યમ હતી અનિત્ય પકડી લીધું. આનંદ ધર્મ નિત્ય નીચે કરે ધર્મ છે. હવે કારણ કે બધું શ્યાદવાદનું જ આવવાનું છે. અન્ય મતનું ખંડન શ્યાદવાદથી થાય છે. બેન મુખ્યપણે બે જ એના લક્ષમાં છે, બૌદ્ધ અને શાંત બે મેઇન. આખો જ્ઞે અધિકાર શરૂ થયો, જે અધિકાર પૂરો થયો પરિશિષ્ટ કહો કે જ્ઞે અધિકાર. આખું સ્વરૂપ છે એમાં કથનચિત એક અને એક નિત્ય નિત્ય બધા ધર્મો આવી ગયા. પ્રમાણ ઉદ્રવ્ય શાદવાદ થી પ્રમાણ જ્ઞાન થી કરતા કરતા ભોગતા ભોગતા બધું આવી જાય. એટલે એકાંત ક્યાં આવ્યું પછી? દ્રષ્ટિપૂર્વક જ્ઞાન પ્રગટ થાય છે એ ધ્યાન રાખવા. જો દ્રષ્ટિ વિનાનું એકલાંત શ્યાદવાદમાં ચડી ગયો અને એને શ્રદ્ધાનો વિષય બનાવ્યો,
એટલે ભાઈ પ્રમાણ જ્ઞાનનું સ્વરૂપ પરિભાષા એવી આવી કે દ્રવ્યની દ્રષ્ટિ પૂર્વક દ્રવ્યને લક્ષ્ય પૂર્વક જાણે અને એમાં લક્ષ્ય વગર અનંત ધર્મો ને પર્યાયો બધું જણાય એનું નામ પ્રમાણ જ્ઞાન.
બરાબર છે.
પ્રમાણ જ્ઞાન માં પર્યાય લક્ષ્ય પૂર્વક નથી જણાતી, લક્ષ્ય વગર જણાય છે.
બધું જણાય જાય છે, કાંઈ જાણવું બાકી નથી રહેતું. અનંત ગુણ અનંત ધર્મ
લક્ષ્ય વગર જણાય છે.
એને લક્ષ્ય હોય નહીં. સામાન્ય પર લક્ષ્ય આવતા સમ્ય જ્ઞાન પર એ સમ્ય જ્ઞાન નો સ્વભાવ સવિકલ્પ હોવાથી એક સમયમાં બધું જાણી કેવડી બસ પછી જે અંદર નું પ્રમાણ થયું ને એ વિચાર દ્વારા પ્રમાણ નો વિચાર કરે. વિકલ્પ દ્વારા વિકલ્પ દ્વારા માનસિક વિચાર કરીને નિત્ય પણ કથનચિત કરતા કથનચિત કરતા કથનચિત ભોગતા કથનચિત ભોગતા કથનચિત બધ કથનચિત અભિન અબધ એ અનેક ધર્મો સમજી કે કોઈ પર્યાય પેક્ષિત ધર્મ ને કોઈ દ્રવ્ય પેક્ષિત ધર્મ આખું પ્રમાણ ધર્મ તો બધું આવી જાય ને.
પણ ખરું પ્રમાણ તો નિર્વિકલ્પ ધ્યાનમાં છે ને.
નિર્વિકલ્પ ધ્યાનમાં છે, સવિકલ્પ માં આવ્યા પછી પછી ગુરુ મિત્રા પૂછે છે તો એ પર્યાયનો ધર્મ હજી અધૂરો છે, થોડી વિતરાગતા છે, થોડો રાગ છે. આગમ પ્રમાણમાં રાગે આવે, અધ્યાત્મ પ્રમાણમાં એટલી શુદ્ધતા આવે. જેમ કે સુરતાની શક્તિ હોય તો એમાં દ્રવ્ય ગુણને પર્યાય ઘણી શુદ્ધ જ આવે, અને આગમ પ્રમાણમાં નહીંથી જો તો દ્રવ્ય શુદ્ધ ગુણ શુદ્ધ પર્યાય થોડી શુદ્ધ થોડી અશુદ્ધ બધું આવી જાય. એટલે પ્રમાણ જ્ઞાન એક આગમ પ્રમાણ અને એક અધ્યાત્મ પ્રમાણ, એનો તમને દાખલો આપો. અધ્યાત્મ પ્રમાણની વાત 16 નંબરની ગાથામાં આબે રૂપ કરી છે. આબે રૂપ એમાં બિલકુલ રાગ એટલે વિવિકલ ધ્યાનમાં ચાલ્યો તો છે, પણ સવિકલ્પમાં આવ્યા પછી પણ અધ્યાત્મ પ્રમાણથી વિચારે તો શુદ્ધતાથી અનન્ય છે, આત્મા રાગથી અન્ય છે. વિચાર તો આવે ને, અધ્યાત્મ પ્રમાણમાં રાગને સામેલ ન કરે, અને જયારે આગમ પ્રમાણનો વિચાર કરે ત્યારે રાગની પર્યાયનો છે, મારે નબળાય છે, પર્યાયનો દોષ છે. અપેક્ષા એ ઉપચારથી મારો દોષ છે, પરથી નથી થયું. એમ જેમ છે તેમ નાને જાણતો પણ ને છે, એને કઈ દોષ લાગતો નથી. બાકી આ વિશે ખાસ બંને જાણતા રાગ થતો નથી ને એ ખાસ વાંચ્યો સમય લાગુ થયું, પણ કેળો હશે બધો. પૂરી ચર્ચા એકદમ તમને ક્લિયર થઈ ગયું. હવે આ નીચેના ચાર લીટી વાંચો.
સર્વ વિશુદ્ધ જ્ઞાન રૂપ સદા ચિદાનંદ કરતા ના ભોગતા ના પર દ્રવ્ય ભાવકો મૂરત અમૂરત જે આન દ્રવ્ય લોક મન કે ભી જ્ઞાન રૂપ નહીં ન્યાય ના ભાવકો યહ જાની જ્ઞાની જીવ આપકો ભજે સદી જ્ઞાન રૂપ સુખ તુકો આન ના લગાવકો કર્મ કર્મ ફલ રૂપ ચેતના કુદૂર તારી જ્ઞાન ચેતના અભ્યાસ કરે શુદ્ધ ભાવ કો સર્વ શુદ્ધ જ્ઞાન રૂપ સદા ચિદાનંદ આત્મા પર દ્રવ્ય ઓર પર ભાવતા કરતા ભોગતા નહીં.
બે લઈ લીધું, પરદ્રવ્ય ને પરભાવનો કરતા હોતા નથી.
આત્મા સદા સર્વ વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ ચિદાનંદ છે, પરદ્રવ્ય પરભાવ કા કરતા હોતા નહીં હૈ. મૂર્તિ અમૂર્તિ જો અન્ય દ્રવ્ય લોક કે માન્ય લોક વિશે લોક મેં મૂર્તિ અમૂર્તિ અન્ય દ્રવ્ય ને બે ભી જ્ઞાન રૂપ નહીં ન્યારે
અભાવ રૂપ નથી, એનામાં છે. મૂર્તિ કે મૂર્તિ કે આત્મા સિવાય બીજા પદાર્થો મારામાં નથી, પણ એનામાં એનો અસ્તિત્વ છે. બસ ન્યારા છે, ન્યારા તો છે, પછી અભાવ રૂપ નથી, અતિરૂપે છે.
सदैव अपने ज्ञान रूप और सुख रूप स्वभाव को ही भजते हैं. आन ना लगाव को अन्य को जरे रंज मात्र पर भाते नहीं है, अनुभवते नहीं है.
अच्छा
अपने ज्ञान
कान न लगाओ को अन्य तरफ बिल्कुल
लगाओ
नहीं लगाओ ये बराबर આત્માનો અનુભવ છે અને પરનિયાને કઈ સંબંધ નથી.
કર્મ ચેતના ઓર કર્મ ફળ ચેતના દોનો કો ટાર કે પ્રભાવ કરકે જ્ઞાન ચેતના કે અભ્યાસ દ્વારા શુદ્ધ ભાવ કો પ્રાપ્ત હો પ્રાપ્ત આમ શ્રી સમય સારની શ્રીમદ ભગવત કુંકુલ આચાર્ય પ્રણી શ્રી સમયસાર પરમાનંદ શ્રીમદ અમરચંદ આચાર્ય વિરચિત આત્મિક જ્ઞાતિ નામની ટીકામાં સર્વશુદ્ધ જ્ઞાનનો પ્રરૂપ નવમો અંક સમાપ્ત થયો.
વાહ વાહ.
પરિશિષ્ટમ
પરિશિષ્ટમ શ્લોક આવે છે એનું બતાવો. પેલા શ્લોક બોલો કારણ
अत्र स्यादवा शुद्ध्यर्थं वस्तु तत्त्व व्यवस्थिति उपायोपेय भावस्य मना भूयोपि चिन्त्यते. अहीं सुधीमा भगवान कुंकुल आचार्य देवी 415 गाथाओं व्याख्यान टीकाकार श्री अमरचंद आचार्य देवी करी अने ते व्याख्यान में कड़क रूपे तथा सूचनिका रूपे 246 काव्यों कर्या. હવે ટીકાકાર આચાર્યએ વિચાર્યું કે આ શાસ્ત્રમાં જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાનમાં આત્મા કહેતા આવ્યા છીએ, તેથી કોઈ તર્ક છે કે જેનમાં તો જ્યાદા
આપણે આપણે શ્લોક ચાલે છે શું ચાલે છે આ 240 તો સમયસારમાં પછી પરિશિષ્ટના શ્લોક બીજા
247 થી
શરૂ. હા સમજી ગયો. 247 થી
જ્ઞાનમાં તો કહેતા આવ્યા છીએ, તેથી કોઈ તર્ક કરશે કે જ્ઞાનમાં તો જાગવા જ છે, તો પછી આત્માને જ્ઞાનમાં તો કહેવાથી શું એકાંત આવી જતો નથી તથા જાગવા સાથે વિરોધ આવતો નથી? વળી એક જ જ્ઞાનમાં ઉપાય તત્વ અને ઉપાય તત્વ એ બંને કઈ રીતે ઘટે છે? આમ તર્ક કોઈને પૂછે માટે આવા તર્કનું નિરાકરણ કરવાને ટીકાકાર આચાર્ય દેવ હવે પરિશિષ્ટ રૂપે પૂરું કરે છે.
બે વાત લખી. જ્ઞાન માત્ર કહેતા તો એકાંત થઈ જતો નથી ને, એમ કે બીજા ધર્મ ઉડી જતા નથી. એક બીજું એક જ જ્ઞાનમાં એક જ આત્મામાં ઉપાય તત્વ અને ઉપાય તત્વ, સાધક પણ આત્મા અને સાધ્ય પણ આત્મા, એ બે એકદમ બે વાત લેવી છે. શું આમાં આવવાનું છે એ વાત કરી છે.
સ્યાદવાદની શુદ્ધિને અર્થે વસ્તુ તત્વની વ્યવસ્થા અને એક જ જ્ઞાનમાં ઉપાયપણું અને ઉપયોગપણું કઈ રીતે ઘટે છે તે બતાવવા ઉપાય ઉપે ભાવ જરા ફરીને પણ વિચારવામાં આવે છે.
ફરીને પણ આવી તો ગયું છે, ફરીને વિચારવામાં આવે છે અને આ પદાર્થની સિદ્ધિ આમાં થાય છે. આમાં જે છે ને દ્રવ્ય વસ્તુ તત્વની સિદ્ધિ, વસ્તુ પદાર્થની સિદ્ધિ છે. પદાર્થની સિદ્ધિ જુદી વાત છે, પ્રયોજનની સિદ્ધિ જુદી વાત છે. વસ્તુ તત્વની વ્યવસ્થા અને એક જ જ્ઞાનમાં ઉપાય ઉપાય પણ કઈ રીતે ઘટે તે બતાવવા ઉપાય ઉપાય ભાવ જરા ફરી ભાવ જે વસ્તુનું સ્વરૂપ થાય.
વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક
પ્રવચન સારે આવી ગયું, તત્વસૂત્ર આવી ગયું, બાર અંગ આવી ગયા. વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે પણ એક પ્રમાણ જ્ઞાનનો વિષય છે. એ અને એમાં ભેદ જ્ઞાન છે બેન. સામાન્ય તેવું ને વિશેષ તેવું એવું જ્યારે ભેદ જ્ઞાન થાય, અનુભવ થાય, એને શ્યાદવાદ ઉભો થઈને સામાન્ય વિશેષને જાણીએ. એક સમયમાં ક્રમ છે એમ જ છે. હમણાં બોલવા જાઉં પણ આત્મજ્ઞાનમાં
શ્યાદવાદ નો સરપાર છે.
કેવું નીકળી ગયું કુદરતી ચામડી
માં બધું આવી જાય છે. આત્મામાં અસ્યાદવાદ નો અભાવ છે, આત્મજ્ઞાન માં અસ્યાદવાદ નો
આત્મામાં એક પણ છે, બે પણ ક્યાં છે? અને ચાર વાત તો બે પણ છે, બે ને જાણે છે, સ્વીકાર કરે છે. જાણવાની વાત છે, ઓલી આદરવાની વાત છે, ઉપાધિ ની બે પડખા ઉપાધે ન હોય. બે
પડખા
ઉપાધે હોય
કે એક પડખો છું, એક વસ્તુ
નથી, સામાન્ય સામાન્ય સામાન્ય
કોઈની
પાસે આ વાત સાંભળી નથી. આવે છે વિષય સામાન્ય જ આવી, બસ એટલો જ હું છું. સામાન્યમાં અહમ પણ આવી ગયો, સ્વિકલ્પ સ્વિકલ્પ સ્વસંવેદન થઈ ગયું. પછી તો અનુભવ થાય છે, અનુભવ થતા ક્યાં વાત આવી જાય ને સામાન્ય વિશે બે પણ નહીં છું તો બે આવી ગયું. કહ્યું ને સામાન્ય વિશેષ વસ્તુ છો, વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષ આત્મક અનેક ધર્મ સ્વરૂપ હોવાથી તે શ્યાદવાથી જ સાધી શકાય છે. બેન, અનંત ધર્મોને શ્યાદવાથી જ સાધી શકાય છે, એકલા નહીંથી સાધી શકાતો નથી. કેમ કે નહીંનો વિષય એક એક ધર્મને વિષય કરે છે અને પ્રમાણ સર્વ ધર્મોને ઉપર વિષય કરે છે, અને એમાં જ્ઞાનવાદથી સીમિત થાય જ કરતું નથી. જ્ઞાનવાદથી જ સાધી શકાય છે. માત્ર એ રીતે જ્ઞાનવાદની શુદ્ધતા એટલે શું?
પ્રમાણિકતા.
પ્રમાણિકતા, જેમ છે તેમ જાણે છે, કોઈ પક્ષ નથી, કોઈ પક્ષપાત નહીં. પ્રમાણમાં પક્ષ ન હોય, પ્રમાણ તો બધું જેમ છે તેમ જ્ઞાન જાણીએ, બસ એ ઉપાધિ નથી. એમાં એ ઉપાધિ નહીં મળે, વિધિ છે નહીં મળે. કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ પણ છે એ ખ્યાલમાં જાણે. બિલકુલ પર્યાયમાં અશુદ્ધતા છે જ નહીં એમ નથી, પેલા અનુભવ પહેલા પછી અશુદ્ધતા મારી નિશુદ્ધતા મારી બસ. એટલે પોતાનો દોષ સ્વીકાર્યો ને પછી દોષને ટાળે છે. પર્યાયમાં દોષ છે, દુઃખ છે, આનંદ નથી આવતો. હવે પર્યાયનો દોષ કેમ ટાળે કે સામાન્ય અવલોકન કર, ચોકી ઉછા દ્રષ્ટિના વિષયના પક્ષ વિષય ક્યાં હતો? દ્રષ્ટિ નથી નિર્મળ,
પક્ષ बात के प्रति द्वेष हो जाता है।
मैंने कहा आत्मा जिंदगी वही है, पक्षपात थोड़ा निराग द्वेष हो। चलो
तेरी ने त्यागवाद ने शुद्धता सिद्ध करवा माटे आ परिस्थिति में वस्तु ने शुद्ध विचार वामा तेमा एम पण बतावामा आवशे के आ शास्त्र में आत्मा ने ध्यान में कहो होवा छता त्यागवाद साथे विरोध आवतो नथी। वळी बीजू एक ज ज्ञान में साधकपणु तथा साधकपणु कई रीते बनी शके ते समझावा ज्ञान समस्त वस्तु स्वरूप ने साधनारू अर्हन सर्वज्ञ एक अस्खलित निर्बाध शासन छे। બધું અનેકાંત આત્મક છે એમ ઉપદેશે છે, કારણ કે સમસ્ત વસ્તુ અનેકાંત સ્વભાવ વાળી છે, એટલે કે સર્વ વસ્તુઓ અનેકાંત સ્વરૂપ છે એમ જે સ્યાદવાદ કહે છે તે અસત્યાર્થ કલ્પનાથી કહેતો નથી, પરંતુ જેવો વસ્તુનો અનેકાંત સ્વભાવ છે તેવો જ કહે છે।